રાજકોટમાં તારીખ 8/5 તેમજ 17/5/86 પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની તત્વ ચર્ચા.
જરાય આગળ વધ્યો નથી ત્યાં સુધી જવાહરભાઈ પ્રત્યક્ષ સ્વસંવેદન થી આત્મા નો અનુભવ ન થાય ત્યાં સુધી કઈ જ નથી એમ સમજવું. હવે આટલો આગળ લીધો, આટલા વગર જ્ઞાન ન્યા છે એમ લેવું, નહીતર શું થશે કે એમાં અટકી જાય, સંતોષ પામી જાય, સમજી ગયા, તો એને નુકસાન થઈ જાય. સંતોષ થઈ જાય, જાગૃત ન હતો. નાયક સંબંધીના જ્ઞાન ને જાણું છું, એટલે જ્ઞાન ની પર્યાય ને જાણું છું. નાયક હજી એને અનુભવ નથી આવ્યો, ભલે પણ અનુમાનમાં આવ્યો, પ્રતિભાસ થઈ ગયો, આવી ગયો, હા, એટલે એવા જ્ઞાન ને જાણું છું, એવા જ્ઞાન ને. પણ એ જ્ઞાન ની પર્યાય અંશ છે, અંશ છે, એમાં જ્ઞાયક ના આવ્યો, પર્યાય આવી, એટલે પર્યાર્થિક ન્યાય ઉગાડી દઈ. માટે પર્યાર્થિક ન્યાય બંધ કરવી જોઈએ. સર્વથા બંધ કરવાનું કહ્યું, પર્યાર્થિક ની ચક્ર સર્વથા બંધ. જ્ઞાની જણાઈ જશે પણ જો એ જ્ઞાન ને જાણતા જ્ઞાની જણાઈ જાય તો આનો વ્યય થઈને અનુભવ થયો બરાબર છે, પણ હજી આનો વ્યય થી અનુભવ તો નથી, તો એ અટકો છે એમ સમજવું. એમ એ પ્રકાર છે ખરો કે જ્ઞાન ને જાણતા જ્ઞાની એટલે આત્મા જણાઈ જશે, કેમ કે આત્મા થી જ્ઞાન નો અંશ સર્વથા ભિન્ન નથી એમ યોગ સારમાં કહ્યું છે, એટલે વાત સાચી છે. પણ જો એને જાણતા વાંસ સુધી વયો જાય, લક્ષણ ને જાણતા લક્ષ સુધી વયો જાય બરાબર, પણ લક્ષણ માં અટકી જાય ને લક્ષ સુધી ન પહોંચે તો એનું એરિયો, એમાં કઈ આત્મલાભ નથી. હવે તો આત્મલાભ સીધો ત્વરાએ અનુભવ થાય એવો પ્રોસેસ કરવો જોઈએ. સમજાવવા માટે અભેદમાં ભેદ કરીને ઘણા પ્રકારો આવે, પણ નિશ્ચય સુધી પહોંચવું જોઈએ, અટકવાનું નહીં.
એટલે સ્થિતિ તો બે થઈને, એક તો કોઈ જીવ અટકી પણ જાય અને એક જીવ બીજો જીવ
પહોંચી જાય લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચી જાય, પહોંચી શકે. લક્ષણ કેનું છે આ એમ ખ્યાલમાં લઈએ તો આત્મ તરફ વયો જાય, જેમ કે જ્ઞાનની પર્યાયનો છે ઉપયોગ દોરીએ દોરી વયો જતો, સમજી ગયા. યોગસારમાં એમ કહ્યું કે જ્ઞાનને જાણતા જ્ઞાની એટલે આત્મા જણાઈ જશે, કેમ કે સર્વથા ભિન્ન નથી માટે જણાઈ જશે એમ, કેમ કે જ્ઞેય તો સર્વથા ભિન્ન છે, આ કંઈ સર્વથા ભિન્ન નથી, એટલે જરાક તો આગળ વધ અંદર તારું મોઢું અંદર માં તો અનુભવ થઈ
જાય.
એ અજ્ઞાની જીવ બિલકુલ આત્માને જાણતો નથી, એને કહે છે કે એ જે લક્ષણ છે ઉપયોગ એ આત્માનું જ લક્ષણ પ્રગટ છે, અને એ લક્ષણ કેનું છે એમ જો તું નક્કી કરવા જાય તો લક્ષ ઉપર પહોંચી જાય એમ કહેવાનો આશય છે. શબ્દને ન વળગવું પણ એના વાચ્યને વળવું જોઈએ કે જ્ઞાનીઓ જુદા જુદા પ્રકારે સમજાવે છે, સમજી ગયા. અને યોગસાર ના કરતા પણ જ્ઞાની છે, સમજી ગયા. અમિત ગતિ આચાર્યનું છે ને, એ આચાર્યનું કથન છે. 114 ગાથામાં પર્યાર્થિકના સર્વથા બંધ કર, એ પણ આચાર્ય ભગવાનનું કથન છે. એટલે આ પરિશિષ્ટમાં પણ આ વાત છે કે જગતના જીવોને પ્રસિદ્ધ અને પ્રસિદ્ધ્યામાન પ્રસાદ્યમાન કે લક્ષણના લક્ષ્યનો શા માટે વિભાગ કરો છો જો અભેદ છે તો, કે જે આત્માને સમજતો નથી એને સમજાવવા માટે લક્ષણ અને લક્ષનો વિભાગ કરીને સમજાવવામાં આવે છે. લક્ષણ દરેક જીવને પ્રસિદ્ધ છે અને પ્રસાદ્યમાન એવો આત્મા અપ્રસિદ્ધ છે, એના દ્વારા એને સમજાવવામાં આવે છે. પણ હંમેશા જ્યારે ભેદથી અભેદ સમજાવે અને જો એ ભેદનું અવલંબન લે તો દેશના નાસ્તિક એનો અભિપ્રાય સમજવો જોઈએ. કોઈ જ્ઞાની નો વિરોધ ન હોય, કહેવામાં વિવેક શાસ્ત્ર હોય પણ પ્રયોજન ભૂત વાતમાં ફેર ન હોય. એ બધાને લઈ જવા છે જ્ઞાયક તરફ, સમજી ગયા? ભેદથી સમજાવે તો પણ અભેદ સુધી લઈ જવા છે, ભેદમાં અટકવાનું કારણ નથી, એમ સમજવું. વિરોધ નથી આવતો, બિલકુલ યોગસારમાં છે એ જ્ઞાનને જાણતા જ્ઞાયક જણાઈ જશે. તો જ્ઞેયથી તો વ્યવહાર થા, જ્ઞાનમાં તો આય, તો જ્ઞાન અને જ્ઞાની એટલે આત્મા સર્વથાભિન્ન નથી, કેમ કે એ શબ્દો છે આચાર્યના છે. આપણે આચાર્યનો આધાર લઈને જ આપણે વાત કરીએ છીએ, સમજી ગયા? પણ એની વિવક્ષામાં પ્રથમ પદ્ધતિમાં ફેર હોય, એના વાચ્યમાં ફેર કોઈ ન હોય. બધા જ્ઞાનીઓનો વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, સમજી ગયા? બીજો ઉપાય નથી, કેમ જે આત્માને સમજતો નથી એને એમ જ કહેવાય કે તારું જ્ઞાન જણાય છે. જ્ઞાન નથી જાણતું, લે જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે મારું, જ્ઞાન જણાય છે. તો જોજો જ્ઞાન નું અવલંબન છૂટ્યું કે નહીં, તો ક્યાં જશે અવલંબન? ખલાસ, ન બને એમ મારું. કેમ કે જે અંશ છે એ જ્ઞાયાશ્રિત હતો, પરની પ્રસિદ્ધિ કરતો હતો, હવે પરની પ્રસિદ્ધિ છૂટી ગઈ તો ઉપયોગ અંદરમાં જ આવે. આ વાત એવી છે સવાર ભાઈ, કેવળ કોરા તર્કથી જિનાગમનું રહસ્ય નહીં, આત્માર્થી થઈને. બધા જ્ઞાનીઓ કહે છે કે અમને શિરોમાં એની વિવક્ષા સમજવી જોઈએ, એની અપેક્ષા. સમજાવનારને સમજાવવો ભેદ નથી સમજાવવો, પર્યાય નથી સમજાવવી, એને દ્રવ્ય સમજાવવું છે. પણ કોઈ કોઈ રીતે જ્ઞાની, કોઈ કોઈ રીતે જ્ઞાનીના કથન પદ્ધતિના પ્રકારો ઘણા હોય, પણ એમાં એનો આશય એક જ થતો, આશય બે, એટલે કોઈ જાતનો વિરોધ આવતો નથી. વિચાર આવે કે જ્ઞાન નથી જણાતું, જ્ઞાયક આવે છે, સીધો જ્ઞાયકમાં આવી જાય એમ પણ બની શકે, ને કોઈ એક સ્ટેજ મૂકીને પછી અંદરમાં આવી શકે એમ પણ બની શકે. કેમ કે પ્રત્યેક જીવની યોગ્યતાઓ ભિન્ન ભિન્ન હોય છે, અને એ રીતે સમજાવે છે જ્ઞાનીઓ કે જ્ઞાન જણાય છે, જ્ઞાનને જાણતા જ્ઞાયક જણાઈ જશે. એ તો ચોખ્ખો અમિત ગતિમાં પાઠ છે, આચાર્યનું કથન છે, આપણા કોઈ ઘરની વાત તો છે. અને પરિશિષ્ટમાં પણ કહ્યું કે જગતના જીવોને જ્ઞાન પ્રસિદ્ધ છે, તેથી પ્રસિદ્ધ એવા લક્ષણ દ્વારા અપ્રસિદ્ધ એવો આત્મા સમજાવવામાં આવે છે. શિષ્યે કહ્યું, હવે તમે શું કામ ભેદ કરો છો? તો અભેદ છે, મફત નો ભેદ શું કામ કરો છો? લક્ષણ લક્ષણ તો અભેદ છે, કે વાત તારી સાચી છે, વાત તારી સાચી છે. શું છે તો અભેદ, પણ અભેદમાં ભેદ કરીને અભેદ સમજાવવો છે અમારે, ભેદ સમજાવવો નથી. લક્ષણ એ લક્ષણનો ભેદ કરી, કેમ કે વ્યવહાર થયો ને, સદભૂત વ્યવહાર, અભેદમાં ભેદ કર્યો. એમ સાતમી કથામાં શું કહ્યું કે ધર્મ ને ધર્મી છે તો અભેદ, હે, પણ કોઈ આચાર્ય ભગવાન અભેદમાં ભેદ કલ્પના કરીને સમજાવે છે કે આત્મા કોને કેવો, કે જ્ઞાન દર્શન ચારિત્રને હંમેશા પ્રાપ્ત થાય તેને આત્મા કહેવામાં આવે છે. હવે એને આત્મા કહેવામાં આવે છે, એ તો ગુણ ભેદ થયા, પણ ભાઈ એને ગુણભેદ નથી સમજાવવા, અભેદ સમજાવવો. અને લાયક જીવ અભેદ સમજી શકે છે, એનું કારણ છે. એમ કહ્યું ને કે તું જ્ઞેયથી વ્યાવૃત થા અને તને જ્ઞાન જણાય છે, તો જ્ઞાન જણાતા જ્ઞાયક જણાય જશે, એમ કહ્યું ને, હે, તો લાયક જીવ સમજી ગયો, અનુભવ કરી લીધો. એણે એમનો તર્ક કર્યો કે સાહેબ જ્ઞાન જણાતા જ્ઞાયક ક્યાંથી જણાય, કેમ કે પર્યાય જણાતા દ્રવ્ય ક્યાંથી જણાય, એવો પ્રશ્ન ન કર્યો એણે. ગજબની વાત છે આ વાત, એ શિષ્યે પ્રશ્ન ન કર્યો કે પ્રભુ પણ જ્ઞાનની પર્યાય જણાતા જ્ઞાયક ક્યાંથી જણાય, એ પ્રશ્ન કરવા પહેલા અનુભવ થઈ ગયો એને. કેમ કે એ સમજી ગયો કે આ અંશ અંશીનો છે, આ અંશ છે અંશીનો છે, એ જ્ઞાનીનો નહોતો, મારી ભૂલ હતી, મારી ભૂલ હતી. આત્માને અવલંબે આ ઉપયોગ થયો છે, દેહને અવલંબે થયો નથી, માટે ઉપયોગ આત્માનો છે. એટલે ઉપયોગ આત્મા તરફ ભણીને અનુભવ કરી લીધો. એક વાત નક્કી કરવી જોઈએ, પ્રત્યેક આચાર્ય અહીંયા શિર ઉપર બેસાડી દેવા, એની અપેક્ષા ન સમજાતી હોય તો સમજવાનું છે. પણ કોઈ દિગંબર આચાર્યોમાં, અનુભવી પુરુષમાં, ક્યાંય પણ પ્રયોજનભૂત વાતમાં તફાવત હોઈ શકે છે. જ્ઞાનને જાણું છું એમ માનનારે શું ભૂલ કરી? પર્યાય માટકો. અને એમ માનનારને શું ગુણ થયો? ગુણ ન થયો, લાભ ન થયો, નુકસાન થયું, અટકે તો ત્યાંથી સીધો વ્યો જાય તો કઈ પ્રશ્ન છે જ નહીં. તો કઈ પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન બે થયા. હું અકર્તા છું એમ વિચારું તો કાંઈક ભાવ તો ખ્યાલમાં આવે છે કે હું કરનાર નથી, પણ એ તો નાસ્તિવાચક થઈ, એ તો નાસ્તિવાચક થઈ. હવે અજ્ઞાની પ્રાણીઓને અસ્થિ સમજાવવા માટે નાસ્તિ સમજાવે છે. નાસ્તિ સમજાવવી નથી, સમજાવવી છે અસ્થિ. પણ અસ્થિને નથી પકડી શકતો, એને નાસ્તિ દ્વારા અસ્થિમાં લઈ જાય છે કે તું કરતા નથી. હે, કે હું પરનો કરતા નહીં, કે ના રાગનો કરતા નહીં, પર્યાયનો કરતા નહીં, તું કરતા નથી, અકર્તા છું. એમ એમ કરતાપણાના સંકલ્પને છોડાવીને અકર્તાનો વિકલ્પ આપે છે. પછી અકર્તાનો વિકલ્પ છૂટીને અનુભવ થાય. કરતા બુદ્ધિ હતી, સંકલ્પ હતો, વિખ્યાતોનો દોષ હતો, અને હું અકર્તા છું એ વિકલ્પ ઉભો થયો. એ પણ અનુભવ પહેલા અનંતાનુબંધી છે, પછી વિકલ્પ સંકલ્પ નથી. કરતામાં વ્યવહારનો પક્ષ એકત્વ બુદ્ધિ હતી, કરતા બુદ્ધિમાં પરની સાથે એકત્વ બુદ્ધિ હતી, અકર્તામાં પરની સાથે એકત્વ બુદ્ધિ છૂટી, પણ અકર્તાનો વિકલ્પ રહી ગયો ત્યાં સુધી અનુભવ ન થાય. નિશ્ચયના પક્ષમાં આવ્યો, કેમ કે અકારક ને અવેધક એ નિશ્ચયની વાક્ય છે. હે, વ્યવહારનો પક્ષ છૂટ્યો, નિશ્ચયના પક્ષમાં આવ્યો. હું અકર્તા, હું અકર્તા, હું અકર્તા, તું નહીં અનુભવ થાય. પક્ષમાં પડ્યો છો, અકર્તાનો વિકલ્પ છૂટીને એ જ્ઞાયકની સન્મુખ થઈ જાય તો એ સાક્ષાત અકર્તા થાય. પછી કરતા અકર્તાનો જ્ઞાતા, કરતા અકર્તાનો જ્ઞાતા રહીએ છીએ. જે સ્વરૂપ જીવતો એ સ્વરૂપ છે. સમજી ગયા? અનુભવ થયો બે છે, કરતા અને અકર્તા, જેમ ધર્મ છે એમ જાણ્યા. હું અકર્તા છું એમ વિચારું તો કોઈ ભાવ તો ખ્યાલમાં આવે છે કે હું કરનાર નથી, પણ એ તો નાસ્તિક નાસ્તિવાચક કથન થયું. બીજો ઉપાય નથી, સમજાવવા માટે નાસ્તિક સમજાવે છે. જેમ કે અદ્વિતીય ચક્ષુમાં કહ્યું કે પ્રથમ પર્યાર્થિકની ચક્ષુ સર્વથા બંધ કર, એ નાસ્તિથી કથન કહ્યું. નકર કથન તો એમ કરવાની જરૂર હતી કે દ્રવ્યાર્થિક નહીંની આંખ ઉગાડીને તું આત્માના દર્શન કરી લે તો ઓલું તો સહજ બંધ થઈ જશે. પણ એને અનાદિની ટેવ છે પર્યાર્થિક નહીંથી જોવાની. એટલે પર્યાર્થિક નહીંથી જોઈ રહ્યો છે, એને જો ચક્ષુ બંધ કરશે તો ઓલી ઉગરશે. એટલે એના અનુભવ પર ચોકડો મારે છે. તારા અનુભવ પર ચોકડો મારી દે. હું આને જાણું છું, આને જાણું છું, જવા દે. ભેદને જાણું, પર્યાયને જાણું છું, ગુણભેદને જાણું, જવા દે. બંધ કરીને જાણવાનું એને. એના અનુભવ પર ચોકડા મરાવવા માટે જેમ તું કરતા નથી અકર્તા છું નાસ્તિવાચક શબ્દ, એમ પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે, નાસ્તિવાચક શબ્દ છે. સમજી ગયા? સમજાવવું છે અસ્થિ, પણ જીવોને અનુભવ છે નાસ્તિનો, અસ્થિનો તો અનુભવ નથી. હે, હું કરું છું, કરું છું, કરું છું, કરું છું, એવો અનુભવ છે. હું પરને જાણું છું, પરને જાણું છું, એવો અનુભવ છે. હે, તો એ તું પરને જાણવાનું બંધ કરી દે. કે પરને જાણવાનું બંધ કરી દે કહેતા જ નથી, તારા પરિણામને જાણવાનું બંધ કરી દે. કેમ કે તું તો પરને પહેલાથી જાણતો જ હતો, પર સંબંધીને જ્ઞાન નહીં જાણતો, એવી સૂક્ષ્મ વાત એમાં લીધી. બીજું, હું જ્ઞાતા છું એમ વિચારું તો નિષ્ક્રિય જ્ઞાતાનો ભાવ બેઠતો નથી. એનો ખુલાસો પહેલો તમને કર્યો, ફરીથી કરું. જ્ઞાતા છો એટલે કેના જ્ઞાતા છો તમે એ પહેલા વેલા વિચાર કરવો. જ્ઞાતાના બે અર્થ કર્યા શાસ્ત્રકારે. જ્ઞાયકને પણ ત્રિકાળી દ્રવ્યનો વિષય કયો છે અને જ્ઞાતા જે શબ્દ આવે તો ત્રિકાળી દ્રવ્યમાં વાપરે છે શબ્દ. જ્ઞાતા શબ્દ પણ ત્રિકાળી દ્રવ્યના વિશેષણમાં વપરાય છે અને જ્ઞાયક પણ ત્રિકાળી દ્રવ્યના વિશેષણમાં વપરાય છે. હવે હું જ્ઞાતા છું બરાબર, તો એમ પ્રશ્ન આવ્યો કે હું જ્ઞાતા છું એમ વિચારું તો નિષ્ક્રિય જ્ઞાતાનો ભાવ બેસતો નથી. જ્ઞાતામાં જાણે જ્ઞાનની ક્રિયાનો ભાસ થાય છે. જ્ઞાતા છું એ જે અહીંયા પ્રશ્ન ઉઠ્યો છે એ પ્રશ્ન વ્યાજબી છે. જ્ઞાતા છું એટલે જ્ઞાતામાં જાણે જ્ઞાનની ક્રિયાનો ભાસ હોય એમ લાગે છે. જ્ઞાતા છું એટલે જાણનાર છું, જાણનાર છું તો પર્યાય નો પક્ષ આવતો હોય એમ લાગે છે અને એ પ્રશ્ન ઉઠે એવો છે. એમાં નિષ્ક્રિય નો ભાવ આવતો નથી. જ્ઞાતામાં નિષ્ક્રિય નો ભાવ આવતો નથી એટલે એ વ્યાજબી છે. હવે જો તમે જ્ઞાતા છો તો જ્ઞાતા છો તો જ્ઞાતાના જ્ઞાતા છો કે જ્ઞેયના જ્ઞાતા છો? જ્ઞાતાના બે અર્થ થાય, પર્યાય ને જ્ઞાતા કહેવાય ને ત્રિકાળી દ્રવ્ય ને જ્ઞાતા કહેવાય. હવે જ્ઞાતા નો જ્ઞાતા તો ત્રિકાળી દ્રવ્ય ઉપર આવી ગયા તમે, પછી ભેદ નીકળી જાય તો અનુભવ થાય. આવો જોઈએ, નિષ્ક્રિય છે, અપરિણામી છે, પરિણામ માત્ર રહિત. જો ભાઈ દ્રવ્યનો નિશ્ચય હાથમાં આવ્યા વિના પર્યાયનો નિશ્ચય પ્રગટવાનો જ નથી. દ્રવ્યનો નિશ્ચય એ તો ગુરુદેવની દેન છે, અનંતો ઉપકાર છે. દ્રવ્યનો નિશ્ચય કે જ્ઞાયક ભાવમાં પરમાત્મ પરમાત્મ નથી, બસ બંધ મોક્ષના પરિણામથી શૂન્ય છે, 14 ગુણ સ્થાનથી આત્મા રહી છે. એટલે નિષ્ક્રિય જ્ઞાયકનો ભાવ તો પહેલો આવવો જોઈએ. કેમ કે છઠ્ઠી ગાથામાં પણ પ્રમત અપ્રમતથી રહિત જ્ઞાયક ભાવ કયો એ નિષ્ક્રિય કયો છે, ક્રિયાથી રહિત. બંધ મોક્ષની ક્રિયાથી, બંધ મોક્ષ બે આવી ગયા, એવા પ્રમત અપ્રમતમાં બે આવી ગયા, એટલે એની ક્રિયાથી રહિત કયો, એટલે એ નિષ્ક્રિયની ધ્વની છે. હવે નિષ્ક્રિય નો જ્યારે ભાન થયું ત્યારે એ સક્રિય થયો, સમ્યક પ્રકારે પરિણમ્યો. નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે આત્મા પરિણમે છે ને, એને લાભ તો એ છે ને. નિષ્ક્રિયનો સ્વીકાર કરે, નિષ્ક્રિયને કોણ સ્વીકારે છે? પર્યાય સક્રિય. એ સક્રિય પર્યાય ને નિષ્ક્રિય એનું અભેદ પૂર્ણ થાય છે. અનુભવના કાળે ભેદ દેખાતો નથી, ભેદ ભાસતો નથી, સમજી ગયા? ખેતો દ્રવ્ય પર્યાય જુદા જુદા પણ ભેદ દેખાતો નથી. એમ કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતો, ભેદ દેખાતો અકર્તો સક્રિય કરે, એવા એવા શબ્દો ઘણા. એવી 14 ગાથામાં કહ્યું કે આવા 5 ભાવ સ્વરૂપ આત્માનું અનુભૂતિ તે શુદ્ધ નહીં છે. અને શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો, એક જ છે. 7મા કલશમાં કહ્યું કે સમ્યક દર્શનની પર્યાય પરિણામ તે આત્મા છે. 15મી ગાથામાં કહ્યું કે શુદ્ધ જ્ઞાનથી આત્મા જાણ્યો, અરે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે. જો અભેદ નહીં, ભેદ નહીં પર્યાય, અભેદ નહીં અને આત્મા કહેવાય, એવી વિવક્ષા ઘણી આવે.
નિષ્ક્રિય જ્ઞાતા,
હા,
એમાં એમ કે પરિણામથી રહિત એમ તો ખ્યાલ આવે, પણ હિત સેનાથી,
હિત સેનાથી,
સહિત સેનાથી,
એ
સહિત સેનાથી, સહિત,
હા, નિષ્ક્રિય છે
આનાથી રહિત એમ તો કઈ ખ્યાલ આવે, પરિણામ આ જે પરિણામ છે એનાથી રહિત છે,
હા હા,
પણ સહિત સેનાથી?
જો
અસ્થિ રૂપે એનું શું સ્વરૂપ?
જો એ કહું કે તમારા શ્રદ્ધા જ્ઞાનમાં નિષ્ક્રિય આવ્યો, હે, એ સક્રિય જ્ઞાનમાં આવ્યો કે નહીં? તો સક્રિય જ્ઞાન અને નિષ્ક્રિય એનો ભેદ એ છે કે અનુભવનો કાળ એક થાય છે, પછી લાગતી માટે કથનથી પર્યાયથી અભેદ થાય છે. આત્મા સર્વથા પર્યાયથી ભિન્ન નથી, દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન, જ્ઞાન અપેક્ષા એ કથનથી ભિન્ન, કથનથી અભિન્ન. એ આત્મા છે, જ્ઞાન છે, આત્મા છે, અનુભૂતિ તે નકર, અનુભૂતિ તો પર્યાય છે, પર્યાય નથી. જો તમે ભેદમાં રોકાવ તો પર્યાય, એને ભેદથી જો તો પર્યાય, અને એને એને અભેદથી જો તો આત્મા. એટલે નિષ્ક્રિય, નિષ્ક્રિયને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે, એનાથી મારો આત્મા સહિત છે એવું જ્ઞાન થાય છે. રહિતનું સિદ્ધાંત અને સહિતનું જ્ઞાન સમય એક છે. એકલો દ્રષ્ટિનો વિષય લીધો તો દ્રષ્ટિનો વિષય જ્યારે આવે છે દ્રષ્ટિમાં, ત્યારે દ્રષ્ટિ પણ કથનથી અભેદ થાય છે. અભેદ થઈ ગઈ એટલે સહિત નું જ્ઞાન ને ત્યારે દ્રષ્ટિ સમ્યક થઈ કે નહી? હવે સમ્યક થઈ દ્રષ્ટિ, એ દ્રષ્ટિ ને દ્રષ્ટિ નો વિષય એ સર્વથા ભિન્ન છે કે કથનચિત અભિન્ન થાય છે? અભિન્ન કથનચિત થાય છે એ જ્ઞાન નો વિષય આવી ગયો. દોષ ના આવ્યો એ બેસતો નથી પણ બેસાડવું પડે. દ્રષ્ટિ નો વિષય છે
પરિણામ થી રહીત, એમ વિચારીએ તો એમ વિચારું તો ખ્યાલ આવે છે કે પરિણામ થી રહીત, પણ સહિત કોનાથી? તો
અનંત ગુણ થી સહિત છે ભાઈ. અનંત ગુણો થી દ્રષ્ટિ નો વિષય સહિત, અને એ સહિત દ્રષ્ટિમાં આવે ત્યારે જે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ્ઞાન એમ જાણે છે કે આ પરિણામ થી આનંદ થી મારો આત્મા સહિત છે, એમ જ્ઞાન જાણે છે. દ્રષ્ટિ સ્વીકારતી નથી સહિતને, અને જ્ઞાન રહિતને પણ સ્વીકારે છે અને સહિતને સ્વીકારે. એ બે માં આટલો તફાવત છે, દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં. દ્રષ્ટિ તો પર્યાય થી રહિતને સ્વીકારે છે, એ તો સહિત સ્વીકારતી જ નથી. બરાબર. હવે જે જ્ઞાન પ્રગટ થાય છે એને શુદ્ધ નહીં કહેવાય. એ શુદ્ધ નહીં પણ પર્યાય માત્ર થી રહી છું એમ જ્ઞાનમાં એને આવ્યું. ત્યારે એને અનુભવ થયો ત્યારે એ શુદ્ધ નહીં થી અનન્ય થઈ ગયો. આત્મા શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો કે આત્મા, એ પર્યાય થી અભેદ થઈ ગયો. આ જે વાત છે ને એ જૈન દર્શન ની માર્મિક વાત છે. આ પ્રશ્ન ઉઠે એ સારો છે, કેમ કે જૈન દર્શન ની માર્મિક વાત વિરોધ છે, આમાં વિરોધ દેખાય છે. ખરેખર વિરોધ નથી, અનુભવના કાળે વિરોધ ટળી જાય. અનુભવ પહેલા વિરોધ જેવું લાગે, માટે તો જૈન દર્શન જાદવાદથી સિદ્ધ થાય છે કે શુદ્ધ પર્યાયથી કથનચિત રહિત અને કથનચિત સહિત. હું જ્ઞાતા છું એમ વિચારું તો નિષ્ક્રિય જ્ઞાતા નો ભાવ બેસતો ભાગતો નથી, તો સ્વરૂપને કેવી રીતે ખ્યાલમાં લેવું? ખુલાસો થઈ ગયો. ચોથો પ્રશ્ન, પર નથી જણાતો, જ્ઞાયક જ જણાય છે. આ વાત તો બરાબર છે, કેમ કે જ્ઞાન પર નેયનું નથી, જ્ઞાન જ્ઞાયકનું છે, એટલે એ વાત તો લોજિકથી બેસે છે. પણ પર નથી જણાતું, પર સંબંધેની જ્ઞાન પર્યાય જણાય છે, આની લોજિક શું લેવી? ક્યાં ન્યાય થી એમ માનવું કે પર નથી જણાતું, જ્ઞાન પર્યાય ખરેખર જણાય? એમાં મહાન લોજિક છે, એ લોજિક કહું તું ને. કાલે એ લોજિકની વાત કુદરતી નીકળી છે, કાલે નીકળી, અને કેટલાકની વાત સૂક્ષ્મ પણ પડી હતી, એ સૂક્ષ્મ જ છે. આના સંબંધે નારસિદાસે એક વાક્ય કહ્યું, 1971 નંબરના કળશના અનુસંધાનમાં રાજમલજી સાહેબે એમ કહ્યું કે આત્મા જ્ઞાતા છે અને છ દેહ મારું નહીં છે, જ્યાં ભ્રાંતિ છે. વ્યવહાર પણ નથી, ભ્રાંતિ કહી છે, ઉડાડી દીધું. ત્યારે સાહેબ શું છે કે આત્મા જ્ઞાતા છે, આત્મા જ્ઞાન છે અને આત્મા જ નહીં છે, એવા ત્રણ ભેદ કરો તો છે અને અનુભવના કાળે ભેદ ન કરો તો ભેદ નથી, અભેદ બધું છે, બરાબર. એમ કહીને કળશ પૂરો કર્યો. એના જ કળશની અંદર એવી વાત મૂકી કે સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તહાં તય વચન ભેદ બ્રહ્મ બારી. જ્ઞેય શક્તિ દ્વિવિધા પ્રકાશી, સ્વરૂપા અને પરરૂપા ભાષી, બે પ્રકારના સ્વજ્ઞેય ને પરજ્ઞેય છે ને, અને બેયનો પ્રતિભાસ થાય છે. બેયનો જેમાં પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન જણાય છે તો એમના અનુભવ છે. પરણતી નો ઉપયોગ એ ગૌણ કરવું, એનો લોજિક છે કે પર જણાતું નથી પણ પર સંબંધે નું જ્ઞાન જણાય છે. જે ગુરુદેવ છેલ્લા 5-7 વર્ષ થયા આ વાત દાંડી પીટીને કહેતા હતા કે જ્ઞાન જણાય છે, પર નહીં જણાતું નથી. પર નહીં જણાય છે એમ કેવું અસદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહારમાં નાખ પર જણાય છે, પણ પર સંબંધે નું અમને જ્ઞાન જણાય છે એટલે સ્વસંબંધ એમાં આવી ગયું. અનુભવી જયારે એમ કહે કે અમને પર જણાતું નથી પણ પર સંબંધી જ્ઞાનની પર્યાય જણાય છે, તો એમાં એકાંતો દોષ નથી વાક્યમાં. સ્વપર બે, કેમ કે જ્ઞાની અનુભવી કહે છે ને, જયારે ત્યારે સ્વને તો જાણીને જ એ પર સંબંધી નું જ્ઞાન જણાય છે એમ એને કહ્યું, સમજી ગયા. અને એના માટે દર્પણનો દાખલો ઊંચામાં ઊંચો છે. તમે દર્પણની સામે જુઓ, કાલે પ્રયોગ કરજો. તમને દર્પણ જણાય છે કે દર્પણ જણાતા સાથે તમારું મોઢું જણાય છે, કે દર્પણની સ્વચ્છતા જણાય છે, કે જે સ્વચ્છતામાં સફર પ્રકાશક છે એવી સ્વચ્છતા જણાય છે, કે પર છે એવી સ્વચ્છતા, કે સ્વ છે એવી સ્વચ્છતા, બે ભેદ તમે કરીને મને બતાવજો. કાલે નહીં ભેદ તમને દેખાય, સ્વચ્છતા માત્ર છે. હવે એ સ્વચ્છતા જણાય છે એને બદલે તમે એમ કહો મને કે સ્વ અપેક્ષાએ તો એ દળમાં મને દર્પણ જણાય છે અને પર અપેક્ષાએ મારું મોઢું જણાય છે, સમજી ગયા. તો એ સ્વપર પ્રકાશક શક્તિનું ખૂન કરી નાખ્યો, ભેદમાં આવી ગયા, ભાગલા પડી ગયા પર્યાયના. પર્યાય અભેદ એક છે, એનું સામર્થ્ય છે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી, એ એનું સામર્થ્ય છે, એનું લોજિક છે. ભેદ ન કરવો, એથી સમજાવે ખરા કે સ્વપર એટલે શું, એમ સમજાવવાનો કાવ આવે તો જ્ઞાની સમજાવે. બાકી જ્ઞાની ના જ્ઞાનમાં ભેદ નથી, અભેદ એક પર્યાય જણાય છે. સ્વપર નો પ્રતિભાસ કરનારી પર્યાય, 19મી ગાથામાં દર્પણમાં એમ કહ્યું કે સ્વપર નો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે. જો સ્વચ્છતા છે, ભલે સ્વચ્છતાની આગળ સ્વપર નો પ્રતિભાસ કરનાર એમ લખવું પડે, કેવું પડે, બીજો ઉપાય નથી, સમજી ગયા. સમજાવવા માટે એમ પછી કહ્યું કે આ આત્મા છે એ સ્વપર જાણનારો પણ જ્ઞાતૃત્વ માત્ર છે. એ જ્ઞાતૃત્વમાં સ્ટોપ, પૂર્ણ વિરામ કરી નાખ્યો, આગલું કાઢી નાખ્યું. એનું નામ જ્ઞાનની પર્યાય છે, એ લોજિક છે. શશીભાઈ એમ જાણવા, કાલે સૂક્ષ્મ તો આજે સૂક્ષ્મ,
ના આજ તો વધારે,
એટલે આજે સમજાણું
નહી, આજે નો યાદ છે,
એક વખતે સમજાતું નથી,
ના ના યાદ છે, વારંવાર વારંવાર કોઈ કે ન સમજે, શાસ્ત્રમાં છે આજે. ચાલો થઈ ગયો, થઈ ગયો, સમજો. કાલે વાત,
ગુરુદેવ ને એવા વિરોધ દ્વારા પ્રશ્ન
પછી ચારિત્રની શુદ્ધિમાં
આત્મા પરોક્ષ છે તો પછી કેમ જણાય?
અનુભવ છે, અનુભવ છે,
ભવિષ્યમાં રહેશે એ સ્વીકાર શિકાર લેતા તેમાં કાળની અપેક્ષા આવે છે. એ તો શિકાર, પણ શિકાર કેતા ભૂતર ને ભવિષ્ય પ્રકારની નજર થતી હોય તો અમે કહીએ છીએ કે વર્તમાનમાં એ દુર્લભ છે, વર્તમાન વિદ્યમાન પ્રત્યક્ષ છે. તેની વર્તમાન વર્તમાનમાં શ્રીકાળી ત્રણેય કાળ રહેનારો પૂર્ણાનંદ નાથ પૂર્ણ આનંદ ને જ્ઞાન નો પૂર્ણ પરમાત્મા બિરાજમાન છે. એમાં દુઃખ નથી, એમાં અપૂર્ણ જ્ઞાન કોઈ પણ નથી. તેનો વર્તમાનમાં જ આશ્રય લે તેમ કહે છે. આશ્રય વગ્રહ આદરણીય છે તેમ તેની ભાવનારૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય.
અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને, સમ્ય જ્ઞાન થયું નથી, હજી આત્મ અનુભવ નથી. તો એનો જે ઉપયોગ છે પાંચ ઇન્દ્રિય નો, છઠ્ઠા મન નો, એમાં એક સમયે એક ઇન્દ્રિયનો ઉપયોગ ઉપયોગાત્મક હોય, જ્યારે કાનેથી સાંભળતો હોય જીવ, શ્રવણ કરતો હોય, જ્યારે આંખે દેખે નહીં, સ્પર્શ ઇન્દ્રિયનો ઉપયોગ ન હોય, બાકીનો બધો ઉપયોગ લબ્ધ હોય. ઇન્દ્રિય જ્ઞાનની પર્યાય એક પર્યાયના બે ભાગ, એક ઉપયોગ રૂપ એક જ્ઞાનને આશ્રય થાય અને બાકી બીજી જાણવાની શક્તિ એનામાં છે. ચાર ઇન્દ્રિયના વિષયને જાણવાની શક્તિ છે, પણ એ વ્યાપાર રૂપ નથી, લબ્ધ રૂપ છે. લબ્ધ રૂપ હોવા છતાં ઉત્પાદન રૂપ છે. એ કાને જ્યારે સાંભળતો હોય જ્ઞાની જીવ, દેશના લબ્ધી સાંભળતો હોય, ત્યારે સ્રોત ઇન્દ્રિયનો ઉપયોગ ઉપયોગ રૂપ છે. બાકીની જે ચાર ઇન્દ્રિય છે એનો ઉપયોગ નથી, પણ લબ્ધ રૂપ છે. હવે લબ્ધ રૂપ છે એટલે કે ઉપયોગાત્મક વ્યાપાર નથી. ઉપયોગાત્મક વ્યાપાર એક સ્રોત ઇન્દ્રિયનો ચાલુ થયો, બાકી ચાર ઇન્દ્રિયનો ઉઘાડ જે છે એ લબ્ધ રૂપ છે, પણ છે એ વિકાસનો અંશ. ઈ શક્તિ જેમ ગુણની શક્તિ છે એમ નથી. ઈ પર્યાયમાં બીજા ચાર ઇન્દ્રિય દ્વારા જાણવાની એનામાં શક્તિ છે, પણ એ શક્તિનો એક હારે પાંચેય ઇન્દ્રિયનો ઉપયોગ એનો રહેતો નથી. એક ઇન્દ્રિયનો વ્યાપાર હોય તો ચાર ઇન્દ્રિયના લબ્ધ રૂપ હોય, એટલે કે એ છે પર્યાય, એ ઉત્પાદન રૂપ છે. હા, એ પર્યાય જે છે ઇન્દ્રિય જ્ઞાનની આ જે વાત ચાલે છે એ અજ્ઞાનીની છે. ઇન્દ્રિય જ્ઞાન જ હોય, એની પાસે અતિન્દ્રિય જ્ઞાન હોય નહીં, ભેળસેળ ન કરવું, નહીતર નહીં સમજાય. તો પણ એક ઇન્દ્રિયનો ઉપયોગ ચાલે છે ત્યારે બીજી ઇન્દ્રિયના ઉપયોગમાં લબ્ધરૂપ છે, એને દેખવાની શક્તિ છે, સૂંઘવાની શક્તિ છે. એ વખતે શક્તિ પડી છે, પણ શક્તિનો વ્યાપાર નથી. વ્યાપાર ન હોવા છતાં એમાં ઉત્પાદન છે, કેમ કે પર્યાય છે, ઉઘાડ છે ને. નથી, આ પાંચ ઇન્દ્રિયને છે. પાંચ ઇન્દ્રિયનો લીધો ને આપણે, બાકીનો ચાર ઇન્દ્રિયનો વ્યાપાર ઉપયોગ તો છે લબ્ધરૂપ, ઉત્પાદરૂપ છે. ઉત્પાદન તો કેમ કે પર્યાય છે, એ ગુણ નથી. ઇન્દ્રિય જ્ઞાન છે એ ગુણ નથી, પર્યાય છે. તો પર્યાય હોય તો ઉત્પાદ હોય કે પછી લબ્ધ હોય કે ઉપયોગ હોય, ઉત્પાદનનો સિદ્ધાંત અબાધિત છે પર્યાયમાં. ઠીક છે, પણ એક પર્યાયનો વ્યાપાર થાય છે અને બીજી પર્યાયનો વ્યાપાર નથી થતો, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે એ નિર્બળ છે. નિર્મળ નહીં, નિર્બળ છે, બળહીન છે. બળહીન છે એટલે એક ઇન્દ્રિયનો વ્યાપાર કરે જાણવાનો, ત્યારે બીજી ઇન્દ્રિયનો વ્યાપાર અટકી જાય છે. શક્તિ નથી, એક હારે પાંચેય ઇન્દ્રિયના વિષયની જાણવાની શક્તિ નથી. એકે સાથે પાંચેય ઇન્દ્રિયના વિષયને જાણવાની શક્તિ અતિન્દ્રિય જ્ઞાનમાં છે, ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. ઠીક છે, એટલે આ રીતે ઉપયોગ અને લબ્ધ ઇન્દ્રિય જ્ઞાનના વેપારમાં છે. આમાં ને આમાં પ્રશ્ન કરવો હોય તો કરો, તો પછી આગળ વધી, પછી જ્ઞાની ને લેશો હમણાં ની. હા, એક ચોખ્ખું થાય એટલે. ભાવેન્દ્રી છે, લવધર છે એ પણ ભાવેન્દ્રી, અને ઉપયોગ છે એનું નામ એ ભાવેન્દ્રી. એનું નામ ગુણે નથી અને અતિન્દ્રિય જ્ઞાન પણ નથી. ઇન્દ્રિયાતીત નથી, ઇન્દ્રિયનું અવલંબન છે. ગુણ એ એનું નામ ગુણ નથી, સમજો બરાબર. એ પર્યાય છે પણ દ્રવ્ય નથી. પર્યાય છે, ભાવિન્દ્રી છે, પર્યાય છે. જ્ઞાન ગુણ નથી, જ્ઞાન ગુણ નો વ્યાપાર છે. જ્ઞાન ગુણ ની પર્યાય કહેવાય. જ્ઞાન ગુણ ત્રિકાળી છે. જ્ઞાન નામનો ગુણ છે એ તો ત્રિકાળી છે. એનું જ આ વિશેષ પરિણમન છે, પરાશ્રિત, જ્ઞેયાશ્રિત, ઇન્દ્રિયાશ્રિત. જ્ઞાન ગુણ એની જેમ ચારિત્ર ગુણ ની પર્યાય રાગ રૂપે કા વિતરાગ ભાવ રૂપે બરાબર, એમ જ્ઞાન ગુણ છે ત્રિકાળી. એનો પર્યાય પ્રગટ જયારે થાય છે ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય નું અવલંબન લઈ લે છે, એટલે ભાવ ઇન્દ્રિય. જો પ્રગટ થતો એ આત્માનું અવલંબન લે તો અતિન્દ્રિય થઈ જાય. પણ ક્ષોક્ષમ જ્ઞાન છે, અનાદિનું ઇન્દ્રિય જ્ઞાન એમને ચાલ્યું આવે છે, એટલે પરનું લક્ષ પેદા કરે છે. ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, ક્ષોક્ષમ લઈને આવ્યો છે એટલો, અને વ્યાપાર થોડો કરે છે. બધાનો વ્યાપાર એક સાથે જ ઉત્પન્ન થઈ શકતો નથી. ઘડીકમાં જોયું એમ એમ એવું ઝડપથી ફરે કે તમને એમ ખબર ના પડે કે ઉપયોગ ક્યાં ગયો. વાહ, ઉપયોગ આંખનો ચાલે છે, કાન નો ખબર ના પડે એટલી ઝડપથી ફરે. ઉપયોગમાં પ્રતિભાસ ન થતો એમ નથી. ઉપયોગ ને લબ્ધ આખી જ્ઞાન ની પર્યાય એક લ્યો, ઇન્દ્રિય જ્ઞાન ની અજ્ઞાની ની, તો એમાં સ્વપ્ન નો પ્રતિભાસ તો થાય. એટલે કઈ લબ્ધમાં પ્રતિભાસ થાય છે અને ઉપયોગમાં ન થતું, આખી એક પર્યાયમાં પ્રતિભાસ થયા કરે છે. પણ આ તો જે લબ્ધ છે એ પણ ભાવ ઇન્દ્રિયનો જ એક ભાગ થયો, ભાવ ઇન્દ્રિયનો જ એક પાઠ છે, એક અંશ છે, અતિન્દ્રિય જ્ઞાનનો અંશ નથી. બાકી આખી જ્ઞાન થયું પ્રગટ, આત્મજ્ઞાન ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે અતિન્દ્રિય જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે આત્માની સન્મુખ જ્યારે ઉપયોગ જાય ત્યારે ઉપયોગ આત્મક અતિન્દ્રિય જ્ઞાન થાય. શું કહ્યું? ઉપયોગ આત્મક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, તે પછી ઉપયોગ ને લબ્ધ બે ભેદ પડે અનુભવ પછી. અનુભવમાં ટકાણું નહીં, બહાર આવ્યો ઉપયોગ, સમજાણ. તો એ ઉપયોગ બહારમાં ગયો તો ઓલો જે લબ્ધ રૂપ રહી ગયો એને દ્રવ્યનું અવલંબન નિરંતર છે, એને દ્રવ્ય સ્વભાવનું જ્ઞાયકનું અવલંબન નિરંતર છે. લબ્ધને લબ્ધ કયો કે પરિણતિ કયો, એ અતિન્દ્રિય જ્ઞાનના બે ભેદ થઈ ગયા. અતિન્દ્રિય જ્ઞાનના બે ભેદ પડ્યા, સમજી ગયા. તો એ અતિન્દ્રિય જ્ઞાન જે ઉપયોગ આત્મા તરફ હતો નિર્વિકલ્પ ધ્યાનમાં, ત્યારે તો ઉપયોગ અને લબ્ધી બે ભેદ નહોતા, ઉપયોગ જ હતો. આત્મા સન્મુખ થઈને નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે બે ભેદ ન કરવા, ઉપયોગ અને લબ્ધ એમ ભેદ ન કરવા. પછી જ્યારે બારમાં આવે અને ઇન્દ્રિય જ્ઞાનમાં થઈ જાય, ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાન રૂપે થઈ ગયો પછી, પણ ઓલો એક અંશ જે છે આત્માશ્રિત લબ્ધ પરિણતિ, એ તો નિરંતર આત્મામાં અવલંબન થઈને અભેદ થયા જ કરે છે. એ અભેદપણે આત્મા અભેદ થઈને જાણે છે. એ અંશ, એ અંશમાં આ અંશ છે ને અંશ, એ અભેદ નથી. એ લબ્ધ કહેવાય અથવા એ પરિણતિ કહેવાય, બે બે નામ લેવાય, લબ્ધ પણ કહેવાય અને પરિણતિ કહેવાય. અને ઉપયોગ બહાર ગયો. હવે ઈ
જે છે ઈએ પર્યાયનું હર સમયે પર્યાય પર્યાય રૂપ પરિણમ
પર્યાય પર્યાય રૂપે ઉત્પાદન થયા કરે છે લબ્ધમાં. અતિન્દ્રિય જ્ઞાન ના લબ્ધ માં હા લડાઈમાં ઉભો હોય ત્યારે અતિન્દ્રિય જ્ઞાન જે આત્મા સિદ્ધ થયું છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે ત્યારે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના ત્રણ નિશ્ચય રત્નત્રય પરિણતિ ચાલુ જ છે, સમજાણો, અને આનંદ આવે છે એમાં. અને એ જે ઉપલબ્ધ છે એ પણ ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય થાય છે, એ ગુણ નું વિશેષ કાર્ય છે. અતિન્દ્રિય જ્ઞાનમય ગુણ છે અને અતિન્દ્રિય જ્ઞાનમય ઉપયોગ છે, એટલે ઉપયોગ છૂટ્યો તો પરિણતિ છે, એમાં ઉત્પાદ વ્યય થયા કરે પર્યાયમાં. એ લખવું હોય ને તો લખી લો ત્યારે થાય, લખીને પછી બેસાડો બેસાડો પછી કઈ વાંધો નહીં, હા છે એટલે વાંધો નહીં, પણ પેલા માથામાં બેસાડો પછી તમે લખો, પછી પત્રવ્યવહાર થયા હોય ત્યારે મેળવો, સમજી ગયા, પછી તમારા મગજમાં જ્ઞાન ગુણની પર્યાયમાં મિશ્ર છે, થોડુંક દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન છે અને થોડુંક જ્ઞાયકનું અવલંબન છે, મિશ્ર અવસ્થા છે જ્ઞાનની પર્યાયમાં, બરાબર, એક ક્ષોભ સંખે ત્યાં સુધી. પછી જયારે કેવળ જ્ઞાન થાય એટલે મિશ્ર નથી, ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થઈ જાય, આખો ક્ષાય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. બે ભાગ મિશ્ર ચારિત્ર ગુણની પર્યાયમાં મિશ્ર છે, રાગ થોડો વિતરાગ ભાવ, જેમ દુઃખ અને સુખ, અતિન્દ્રિય સુખ પણ છે, થોડું દુઃખ પણ એક પરાશિત પર્યાયમાં છે, એ મિશ્ર જ કહેવાય સાધકની અવસ્થામાં હોય. પરમાત્મા થાય કે પછી ખરા 100% સુવર્ણ શુદ્ધ થઈ ગયું બસ. બેમાં કેવું ફેર છે કે જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને જે પ્રણતિ અથવા લબ્ધ છે એને તો દ્રવ્યનું અવલંબન ચાલુ છે, અને જે આ ઇન્દ્રિય જ્ઞાનનો ઉગાર છે અને એમાં જે લબ્ધ છે એને દ્રવ્યનું અવલંબન નથી, છતાં છે લબ્ધ. એ પાછો વ્યાપાર કરશે ને તો દ્રવ્ય ઇન્દ્રિયનો આશ્રય કરવા માંડશે. એટલે ઇન્દ્રિય જ્ઞાન માં શું છે ભરતભાઈ, કે ઇન્દ્રિય જ્ઞાનની અંદર 12 અંગનું સ્વરૂપ એને જાણી લીધું, આપણે હાઈએસ્ટ દાખલો લઈએ, ઠીક છે, તો હવે શ્રેણી માંડે છે, શ્રેણી માંડે છે એટલે ઉપયોગ તો આખો એ આત્માશ્રિત થઈ ગયો છે, પણ આખો એટલે જેટલો આત્માને આશ્રય થાય છે એ ઉપયોગ અતિન્દ્રિય જ્ઞાન છે, અને જે ઇન્દ્રિય જ્ઞાનનું લબ્ધ પણ રહી ગયું છે એ અનિચ્છા, એ દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર, પર્યાયથી પર્યાંતર, અનિચ્છા એ થાય છે લબ્ધમાં, એ ઇન્દ્રિય જ્ઞાનના લબ્ધમાં શ્રેણીમાં પણ આ કામ ભજે છે. શુક્લ ધ્યાનના પહેલા પાયા, બીજા પાયામાં શુક્લ ધ્યાન શ્રેણીમાં પણ અનિચ્છાએ અનિયત ભાવે એટલે આ કોઈ ઉપયોગ જ્યાં સુધી કેવળ જ્ઞાન રૂપે ન થાય ત્યાં સુધી જ્ઞાનની પર્યાયના બે ભાગે છે, થોડો અતિન્દ્રિય જ્ઞાન થોડું ઇન્દ્રિય જ્ઞાન, લબ્ધનો ઉપયોગ ગૌણ કરો હમણાં, પણ એક જ્ઞાનની પર્યાય શ્રેણી છે, માંડી છે શ્રેણી, 8મેનોમાં છે, ત્યાં પણ ઇન્દ્રિય જ્ઞાન પણ છે પણ વ્યાપારરૂપ નથી, અને અતિન્દ્રિય જ્ઞાન વ્યાપારરૂપ છે અને ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ છે. હવે એ લબ્ધમાં ધારણામાં કચરો ભર્યો છે, એ કચરો જ છે આમ તો, શ્રેણીમાં પણ શ્રેણી માંડે ત્યારે એ આખો ઉપયોગ જાણે એટલો બધો અંતરલીન થઈ જાય કે આખો ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થઈ જાય, એટલે કચરો સાફ થઈ ગયો, જળ જ્ઞાન નો પરકો થઈ ગયો. કચરો છે, જ્ઞેતિ જ્ઞાન થાય છે, જાણેલું બધું ફેરવા કરે છે. એનો સંસ્કાર છે ને, એ સંસ્કાર ઇન્દ્રિય જ્ઞાન ના સંસ્કાર પીડા શાસ્ત્ર જ્ઞાન નો લોભ છે ને, અનંતતા નો બધી કસાય છે. વિકલ્પ ની યાદ રૂપે જાજુ શાસ્ત્ર ભણ્યા પછી એને બાર અંગ ના જાણવાની અટક નથી. એમ કે છે ને, હા ઘણી વાર કહેતા હતા, એટલે શાસ્ત્ર જ્ઞાન જાણવાની અટક નથી, પ્રતિબંધ નથી કે શાસ્ત્ર જાણે તો હવે જ્ઞાન વધે એનું, એવું કાંઈ જ્ઞાન શાસ્ત્રને આશરે થતું જ નથી તો વધવાનો પ્રશ્ન ક્યાંથી થાય. હું એમ કહું શાસ્ત્રને આધારે જ્ઞાન પ્રગટ જ થતું નથી, એનો ઉત્પાદન ન થતો તો પછી શાસ્ત્રના આધારે જ્ઞાન વધે ક્યાંથી? જન્મ થાય તો વધે ને, એનો જન્મ તો આત્મા આશરે છે. જાણે છે કે શાસ્ત્ર ના લક્ષે મારું જ્ઞાન પ્રગટ થતું નથી, મારા જ્ઞાન ની વૃદ્ધિ શાસ્ત્ર ના લક્ષે છે. આત્માને આશરે પ્રગટ ને આત્માને આશરે વૃદ્ધિ ને આત્માને આશરે પૂર્ણ, બસ જ્ઞાન દર્શન ચારિત્ર ની પૂર્ણતા એક આત્માને આશરે છે. જેટલો આત્માનો આશરે એટલો ધર્મ છે, પરનો આશરે એટલો રાગ છે. સંસાર
ભાઈ વાંચવાનું આવે છે ને, હું જાણું
જાણું એનો સકાળ છે. અત્યારે અત્યારે આ કાળ છે ભલે, ભણેલું ભણતર ને શ્રેણીમાં નડતર થાય. આહા, દરિયો ડોળી નહીં કરે, ધારણા ગણી છે. એ તો અભાવ થઈ જાય છે, કાંઈ અંદરમાં જ્યાં ઉપયોગ હોયો, ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય, રાગનો અભાવ થાય, ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય, રાગનો અભાવ થાય તો પરિપૂર્ણ વિતરાગતા થઈ ગઈ, ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈ ગયો તો કેવળ જ્ઞાન થઈ ગયું. સાહેબ ચોક સમજ્યું, વીર્ય અલ્પ છે, અનંત વીર્ય થઈ ગયું, સુખ થોડું હતું પૂર્ણ થઈ ગયું, દુઃખ આખું એ ગયું, દુઃખ ગયો, રાગ ગયો, ઇન્દ્રિય જ્ઞાન ગયો, હા બધો વયો ગયો. બાદ બાકી કરતા જે રહે તેટલો આત્મા છે, બધું બાદ થઈ ગયું. શ્રીપતિ કે બધું બાદ બાકી કરતા જઈએ બાકી તે રહે, આ બાદ બાકી થઈ ગઈ શ્રેણી બાકી. પછી વિકલ્પ નામ રાગ ક્યાં છે, ઇન્દ્રિય જ્ઞાન ક્યાં છે, અબુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક હોતો ભલે અંદર માં એ સમય જ્ઞાન નામે પામેલું છે, મિથ્યા જ્ઞાન તો નથી. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાની જ્ઞાન વિશે પહેલી વાત કરી છે, મૂળ પાયાની વાત. પાયાની વાત હજી છે, જ્ઞેય છે, એને જ્ઞેય ના ખાતામાં નાખી દો, પર જ્ઞેય ના ખાતા. હા, ક્યાંથી બેન? અંધારું છે, પરને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન ક્યાં છે? પરને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન બહુ સારો. આ વ્યાખ્યાનો જે જીવ આશ્રિત નથી ને, માટે એમ રાગ જીવ આશ્રિત નથી, કર્મ આશ્રિત છે, માટે કર્મ કરો. કર્મ કરતો ઘણે ઠેકાણે કર્યું. આ તો આજે કાલે વાંચવામાં આવ્યું, જરા બાર પ્રકારની ભાવનામાં આ તમને પુસ્તક આવ્યું ને, એમાં ચાર દી પહેલા વાંચ્યું, તો જરા ફેરવું તો એમાં બતાવું છું. બારમી ભાવનામાં છે કર્મ, જરા વાંચ્યું એમાં ઓલું સ્વપર હતું ને, એટલે મેં કહ્યું આમાં સ્વપર લીધું છે અગાઉ. ઠીક છે, જાણવા. હા હા, છતાં એ ઇન્દ્રિય જ્ઞાનમાં નાયક ભોગવનો પ્રતિભાસ થાય છે, બોલો. અને જો એ પ્રતિભાસને ઉપયોગાત્મક કરીને પકડે તો ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય, અનુભવ થઈ જાય, બોલો. અજ્ઞાનીનું ક્ષોભસમ જ્ઞાન ભાવ ઇન્દ્રિય એમાં પણ સ્વપર પ્રકાર શક્તિ હોવાથી એમાં નાયકનો પ્રતિભાસ બાળ ગોપાલ સૌને અનુભવમાં આવે. પણ એમને એ શ્રદ્ધામાં આવતો નથી, એ તરફ લક્ષ્યતું નથી કે મને જાણનાર જણાઈ રહ્યો છે ચોવીસે કલાક. જાણનાર ન જણાતો હોત તો હાવ અંધારોથી આ જ્ઞાન જ ન હોત, ક્ષોભસમ ન હોત. કેમ કે ક્ષોભસમ જ્ઞાન છે, ઉદયભાવ નથી, માટે જણાય છે. ઉદયભાવમાં ન જણાય, રાગમાં ન જણાય, એ પ્રકારનું એનું સ્વપર પ્રકાશક શક્તિ નિર્જ્ઞાનની છે, પ્રતિભાસરૂપ છે. યથાર્થપણે જાણવાની તાકાત બિલકુલ, જે જાણે ને અયથાર્થ જ જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવાની શક્તિ નથી, એકતા કરવાની શક્તિ છે. પરની સાથે એકતા કરી લઈએ, જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ કરે છે એટલે નિશ્ચય સુધીથી જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ તોડે છે એકત્રીસ મિનિટ. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ કરતું હતું, એટલે ઇન્દ્રિય જ્ઞાનને જીતે ને અતિ જ્ઞાન પ્રગટ થાય તો જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ છે, અનાદિનો હતો, તૂટી ગયો, ખલાસ. મોહ ગયા, ઇન્દ્રિય જ્ઞાન જાય, ઇન્દ્રિય જ્ઞાનની આરી એકતા ગઈ, એ જ્ઞેય હતું ને, એ જ્ઞેય હતું. અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો આય પદાર્થ એ જ્ઞેય હતું, બધાની આરી એકતા થતી. એક નાયક અને અમુ એક વિશ્વ, ત્રણ ઇન્દ્રિયમાં બધું લઈ લીધું, એની આરી એકતા થતી હતી, એ તૂટી ગઈ એકતા. અતિ ઇન્દ્રિય જ્ઞાન જ્યાં પ્રગટ થયું, હા હા, મોહે ગયો ને ઇન્દ્રિય જ્ઞાનની આરી એકતા તૂટી ગઈ. એટલે આખો જ્ઞેય જ્ઞાયકનો ખીચડો એકત્ર થતો હતો. એક બાજુ એક જ્ઞાયક અને એક બાજુ અનંતા જ્ઞેયો, અનંતાનંત એની હારે એકત્ર થતો હતો, એ ઇન્દ્રિય જ્ઞાન એકત્ર કરતો હતો. એટલે ખરેખર મોહરાજા કરતા પણ દુશ્મન ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાન થોડુંક મિત્રનું કામે કરે છે, સવિકલ્પ ભેદ જ્ઞાનનું કામ કરે છે, એટલે થોડુંક એનું રાખવું. હાવ બાપુજી કે એકદમ તો મને કહે, એકદમ તો ઇન્દ્રિય જ્ઞાન આમ કહેવાય, કાંઈક થોડુંક રાખ એ કહેતા તો મને ઉમ્યો. એકંદરે દુશ્મનનું કામ કરે છે, પણ એ મિત્રની સંદેશો, મિત્રનો સંદેશો પણ તમને આપે છે, થોડુંક એનામાં એ શક્તિ છે. કે નાયક ભાવ
સારો કરો તો
હે
ઉપયોગ સારો કરો
હા ઉપયોગ સારો કરો એટલું છે એના
પૈસા હોય તો વેબિચારમાંય કામ આવે
કામ આવે હોય તો ધર્મધામ વાપરે એમ છે સદુપયોગ ને દુરુપયોગ ઇન્દ્રિય જ્ઞાન મને કે બહુ ઇન્દ્રિય જ્ઞાન ને રેવા દે ભાઈ તું વાત તારી સાચી છે પણ થોડુંક રાખ હા બાપુજી કોઈ એમ કરીશ આવડે વાત તો સાચી જ તમારી કેમ કે સવિકલ્પ ભેદ જ્ઞાન થાય છે ને એ ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે એટલો ઇન્દ્રિય જ્ઞાનનો ઉપકાર કહેવાય માનસિક જ્ઞાન બોલું પાંચ ઇન્દ્રિય નહીં મનવાળા પ્રાણી હિતાહિતનો વિચાર કરવાની નૈ નિક્ષેપને પ્રમાણથી એ અનુમાનથી પણ નિર્ણય કરવાની શક્તિ માનસિક જ્ઞાનમાં છે એટલું કે એ પણ એનો એટલો ઉપકાર માન ભલે માનું બાબુ વાત સાચી છે ત્યાં એકતા તોડી હોય ને ત્યાં ઢીલી વાત નહીં પછી આવી વાત આવે કે કેમ છે એમ જાણું જેમ છે એમ જાણું જણાય છે કે નહીં જ્ઞાનમાં કે ના નિશ્ચય જણાતું નથી નિશ્ચય દ્વારા વ્યવહારનો નિષેધ કરવો શાસ્ત્ર જ્ઞાન નો નિષેધ કરવો વ્યવહાર નહીં જાણીને શું કરવું એનો નિષેધ કરવા માટે વ્યવહાર નહીં છે એને કંઈ આગ્રહ એને ઉપાદે કરવા માટે નહીં ગ્રહણ કરવા માટે નથી ત્યાગ કરવા માટે પ્રતિષેધ પ્રતિષેધ જ છે ઇન્દ્રિય જ્ઞાન ને રાગ બે આ બે વિકલ્પાત્મક છતાં નિશ્ચય નહીં વિકલ્પાત્મક અને વ્યવહાર નહીં પણ વિકલ્પાત્મક છતાં નિશ્ચય નહીં વિકલ્પાત્મક છે ગ્રહણ કરવા યોગ્ય છે કેમ કે પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું પ્રતિપાદન કરે છે અને વ્યવહાર અન્યથા પ્રતિપાદન કરે છે માટે નિશ્ચય નહીં વળે વ્યવહારનો નિષેધ કર છે બે વિકલ્પ બે વિકલ્પ પછી જ્યારે વિકલ્પાતીત થાય ત્યારે અનુભવ થાય શાસ્ત્ર જ્ઞાન જાણીને શું કરવું એનો નિષેધ કરવો ક્યાં જ્ઞાન મારું નથી શાસ્ત્ર સન્મુખનું જ્ઞાન મારું નિરપેક્ષ થાય છે ભલે ઇન્દ્રિય જ્ઞાન છે પણ શાસ્ત્ર થી નિરપેક્ષ થાય છે એટલી તો પર્યાય ની સત હેતુ જ્ઞપ્તિ છે શાસ્ત્ર થી થાય તો જ્ઞાનની પર્યાય નું સત અહેતુક સ્વતંત્રપણું સ્વીકાર્યું નહીં એ તો પરાધીન થઈ ગઈ કે શાસ્ત્ર કરતા થયો અને જ્ઞાનની પર્યાય કર્મ થાય તો બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ એમ હોય કોઈ હા આ નવ ભાગ ગુરુદેવના વાંચે ને કામ થયું બધું ખુલાસા લાવો તો જરા જ્ઞાન જ નથી લે બોલો હવે આ કોઈના હીરા છે બધા પર પ્રકાશક નો પક્ષ હોય ને પણ જાણવાનો તો છૂટી જાય અજ્ઞાની ની ભૂલ બીજી શું થઈ કે જ્ઞાની ના વ્યવહારને આગળ કર્યો એને પોતે જ્ઞાની ન થયો પોતે જ્ઞાની થયો નહીં અને જ્ઞાની ના વ્યવહારને આગળ કર્યો જેમ કે જ્ઞાની થાય પછી કરતા ને તો રાગ ને કરે ને ભોગતા ને દુઃખ ને ભોગવે ને હવે પણ તને નૈય જ ક્યાં પ્રગટ થઈ છે તું ક્યાં એની વાત કરવા માંડ્યું જ્ઞાની પેલા જ્ઞાની નતું થા પછી નૈ નો જન્મ થાય નિશ્ચય ની વ્યવહાર પછી વાત કરે એમ પાંચમા વ્રત પાળે જ્ઞાની એને કાળક્રમમાં આવે ભાવ તો એનો વ્યવહાર અપનાવી દીધો કે ભાઈ એ પણ પાંચમા વ્રત પાળે છે હું એ પાળો તો ધર્મ થાય નાની નો વ્યવહાર અપનાવ્યો નાની જાત્રા કરવા જાય તો આ એ જાત્રા કરવા નાની ઉપવાસ કર્યો તો આ એ ઉપવાસ કર્યો હતો એનો વ્યવહારનું અનુકરણ કરવા ગયો પછી આગળ વધતા નાની છે ને એ પોતાના પરિણામને જાણેલો પ્રયોજનવાન ચોખ્ખું બારમી કાથામાં લીધી રાગને જાણવું પ્રયોજનવાન છે હવે એને નિશ્ચય પ્રગટ થયો નથી હવે જ્ઞાનીના વ્યવહારને આગળ કર્યો. બોલો ભાઈ, જ્ઞાનીના વ્યવહારને તો આગળ કરીશ તો નિશ્ચય તારી દ્રષ્ટિમાં નહીં આવે. પહેલાં ઈ કેમ જ્ઞાની થયા એને પૂછતો ખરો. એનો વ્યવહારનો સઘળો નિષેધ કરીને પૂતાર્થનો અવલંબન લીધો. ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું અને ત્યારે એક નહીં બીજો વેદને જાણનારો પરને જાણનારો ઉભો થયો. પણ એ જ્ઞાનીના વ્યવહારને અપનાવ્યો, જ્ઞાનીના નિશ્ચયને અપનાવ્યો નહીં અને પૂછતો જ નથી. એટલે કહું છું ને, એને વ્યવહારને અપનાવ્યો, નિશ્ચયને છોડી દીધો. જ્ઞાનીના જ્ઞાનીના નિશ્ચયને છોડી દીધો પછી તો કરતા ભોગતા થઈ ગયો ને. નાતા ક્યાં રહ્યો? પણ ઈ પરને ને ભેદને જાણનારું જે જ્ઞાનીનું જ્ઞાન પ્રગટ થયું સફર, પોતાને જાણતા પર જણાય છે. એ જ્ઞાની એમ કે ભાઈ વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન છે, તો એ નિશ્ચય પ્રગટ થયો હોય એને વ્યવહાર હોય ને એને જાણેલો પ્રજ્ઞાન. અને તું એમ કે પર્યાય તો છે, આ છે આ છે, નથી ચૌદપુર સ્થાન માર્ગના સ્થાન જાણેલું પ્રયોજન ચોખ્ખું લીધું છે, અમે એને જાણીએ છીએ. પછી તું આત્માને જાણ્યા સિવાય એ જાણી શકાય નહીં, એમાં આત્મબુદ્ધિ થઈ જતા. એટલે એને અનુકરણ કર્યું વ્યવહારનું, જ્ઞાનીના વ્યવહારનું અનુકરણ કર્યું. એ શાસ્ત્ર વાંચે છે તો આપણે વાંચીએ. લ્યો એને પૂછતો કરો કે શાસ્ત્ર શું કામ વાંચે, કે શાસ્ત્ર વાંચીને એ જ્ઞાન મારું નથી એવું મારું પરિણમન થયા કરે. લે દાખલો નથી આપ્યા મુખ્યમંત્રી પ્રકાશ માં કે કંદો ઓલી કમોદ ખાંતી હતી ભાઈ, સમજી ગયા? તો ફોતરા ઉપર દેખાણા દોડીને બાર ફોતરા ઢગલા કર્યા ને એવો ચોખાનો દાણો ને ઉપર ટપકે દેખાય એ કર્યો મને. અતિન્દ્રિય જ્ઞાન હોય તો જાણી શકે, ઇન્દ્રિય જ્ઞાન વાળો ક્યાંથી જાણી શકે? એના ભાઈ વ્યવહાર ને જાણે, સ્થૂળ વ્યવહાર ને. પાંચ સમિતિ પાંચ ગુપ્તિ જોઈને ચાલવું એ બધું એ વ્યવહાર દેખાય. ઇન્દ્રિય જ્ઞાન ઉભા ભાઈ એક વાર આવીએ, લગ્ન થઈ જાય, જંગલ મારીએ, મૌન ધારણ કરે, એ બધું દેખાય. જ્ઞાનીનો વ્યવહાર અંતરંગ છે, જુદો. મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર છે. પર સંબંધ એનું જ્ઞાન નો ઉઘાડ વધારે નિર્મળ થાય. ઇન્દ્રિય જ્ઞાન કેવાય? ઇન્દ્રિય જ્ઞાન વિધુ અથવા થોડું જાણ્યું હોય અને વિશેષ સ્પષ્ટીકરણ થી જાણે તો જાણેલું હોય વધારે સ્પષ્ટ થાય એવો પણ થાય.
બાકી ઇન્દ્રિય જ્ઞાન તો વિષયમાં જાય ને, વિષય કસાયમાં.
વિષય હા, વિષય કસાય ઇન્દ્રિય જ્ઞાન છે, જ્ઞાન જ નથી. શું હવે લગ્ન ઉપયોગ નું બરાબર બેસાડજો, ઉદાની વાત છે. ઘણા વખત નો તમારો પ્રશ્ન, પરાશ્રય સંસાર, સ્વાશ્રય મોક્ષ, આટલું જ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષ હોય તો એને થોડો ખ્યાલ આવે કે આ અનુભવી પુરુષ છે, એવો થોડો ખ્યાલ આવે. કેમ કે જો બિલકુલ સર્વથા ખ્યાલ ના આવતા હોય, વ્યવહાર થી ખ્યાલ આવે છે, પણ છતાં એ કોક વખતે એનું જ્ઞાન ખોટું પડે છે. સાવ જ્ઞાન સાચું પડે છે એમ નથી, માટે વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે છે, નિશ્ચય છે. છતાં ઉત્કૃષ્ટ મુમુક્ષુ જ્ઞાનીના એની નેત્ર, ઉત્કૃષ્ટ મુમુક્ષુના નેત્ર જ્ઞાનીને ઓળખી કાઢે તો એટલો એનામાં યોગ્યતા છે કે એટલો આંતરો પાડી શકે કે આ નિમિત્ત પાસે જવા જેવું છે કે આ નિમિત્ત પાસે, કેમ કે એટલો કુદેવ કુગુરુ શાસ્ત્ર અને સાચા દેવ એટલો આંતરો પાડી શકે છે, અને એને પરિચય જો હોય અને આત્મારથી પણ હોય, ઉત્કૃષ્ટ મોક્ષ એટલે આત્મારથી એ જીવ એને ઓળખી શકે છે, અને એ એક પ્રકાર છે ખરો, એ પ્રકારે વ્યવહારનો છે ખરો. બાકી અધ્યાત્મ શાસ્ત્રમાં તો એકલો નિશ્ચય નાની જ્ઞાનીને ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકતો નથી. પણ આ એક અનુમાન જ્ઞાનમાં એની એ પ્રકારની યોગ્યતા પડી છે, અને બીજી રીતે કહીએ તો એ પણ સંકિતી થવાનો હોય તો એ તથા પ્રકારનો એને ખ્યાલ આવી. બાકી કોકના કહેવાથી જ્ઞાની માની લઈએ તો એમાં ભૂલ થઈ જાય, કેમ કે એના વિશ્વાસ એ માન્યું, કેમ કે શશીભાઈ ને કહે ગુરુદેવ ને કોઈ વાક્ય આમાંનું નીકળી જાય અંતર નું અંતર સ્પર્શી તો બીજાને ખ્યાલ આવી જાય. ઓળખી શકાય પરોક્ષ જ્ઞાન, આ કુંતું ભગવાન ઓળખી શકાય, બોલો પરોપકારી.
રાજકોટમાં અમરુભાઈ લાલચંદભાઈની તત્વ ચર્ચા તારીખ 17/5/86 શનિવાર
એનો પંચાધ્યાયમાં બીજા ભાગમાં એવો ખુલાસો કર્યો છે કે ઇન્દ્રિય જ્ઞાન છે તે જ્ઞાન અપવિત્ર હોવાથી અશુચિ છે. આટલા બધા કારણો ઇન્દ્રિય જ્ઞાન માટે પંચાધ્યાય ત્યાં ભાગ બીજો 283 ગાથામાં આ ઉલ્લેખ કર્યો છે. પ્રવર્તન સારમાં પણ એને કર્મ થયું છે ઇન્દ્રિય જ્ઞાનને, અને હોય છે આ પોતાની પણ ઇન્દ્રિય જ્ઞાન માં આનંદ આવતો નથી પણ આકુલતા થાય છે, એટલે કર્મ ચેતના ને કર્મ ફળ ચેતનામાં જાય છે. કાર્ય રૂપે છે અને એ કાર્યનું ફળ આકુળતા છે, માટે કર્મ ફળ ચેતનામાં જાય છે. બરાબર છે, એમાં કઈ ફેર નથી. હવે પ્રશ્ન 5 પ્રશ્ન છે, બોલો પ્રશ્ન. આત્મા જ્ઞાતા છે કરતા નથી, આ વાત સવિસ્તાર સમજાવવા કૃપા કરો. એટલે આત્મા જ્ઞાતા છે એ પહેલા એમ લેવું કે આત્મા અકર્તા છે પણ કરતા નથી, કે કરતા નથી તો એની સામે અકર્તા છે આત્મા એમ લેવું, પછી અકર્તા લઈને અકર્તામાં અટકવું નહીં. અકર્તા એટલે કે જ્ઞાતા, જ્ઞાતા એટલે કે જ્ઞાયક નો જ્ઞાતા, એમ લેતા દ્રષ્ટિ નાયક ઉપર જાય છે અને કરતા બુદ્ધિ અનાદિની હતી છૂટી જાય છે. આત્મા પરનું તો કરતા નથી, શુભાશુભ ભાવનો કરતા નથી, પણ શુદ્ધ પરિણામ થાય એનો પણ ખરેખર પરમાર્થ કરતા નથી. એવો આત્માનો અકારક અને અવેદક અકર્તા સ્વભાવ છે. હવે અકર્તા સ્વભાવ છે એ તો કરતા નથી એની અપેક્ષા એ લીધો, પછી તો ખરેખર આત્મા જ્ઞાતા છે, પણ જ્ઞાતા કહેતા એમ ન લેવું કે આત્મા પરનો જ્ઞાતા છે. જ્ઞાતા જ્યારે શબ્દ આવે ત્યારે એમ લેવું કે આત્મા જ્ઞાયક છે અને દર્શક છે, એની સન્મુખ થઈને એવા આત્માને દેખવું અને જાણવો અને જાણવા રોકાઈ જવું, આ એનું નામ જ્ઞાતા દશા છે. જ્ઞાતા છું એટલે પરનો જ્ઞાતા છું એમ ન લેવું, નાયક અને દર્શક એવો જે મારો સ્વભાવ છે એનો જ જાણનાર ને એનો જ હું દેખનાર છું, તો જે દ્રવ્યનો નિશ્ચય લીધો એની હારે પર્યાયનો નિશ્ચય જ્યારે ભળે છે ત્યારે અનુભૂતિ થઈ જાય. એ દ્રવ્યનો નિશ્ચય તો એમ લીધો કે હું જ્ઞાયક અને દર્શક સ્વભાવ ધરેલો છું, જ્ઞાયક છું એમ આવ્યું ને, તો દ્રષ્ટિનો વિષય આવ્યો અને જ્ઞાયક ને દર્શક છું એવો જે મારો સ્વભાવ, એની સન્મુખ થઈને મારે એને જાણવો દેખવો, એનું નામ જ્ઞાતા દ્રષ્ટાપણું છે, અને પછી એમાં સ્થિર થવું, લીન થવું, તે ચાલી જાય. એટલે ત્રિકાળી દ્રવ્ય અને ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થયેલો જે પર્યાય, એનો વિષય પણ એ જ્ઞાયક છે, એનું નામ આત્મા જ્ઞાતા છે. જ્ઞાતા છે એટલે પરલો જ્ઞાતા છે, એવો વ્યવહાર ન લેવો, આત્માને આત્માનો અનુભવ થાય. માટે આત્મા જ્ઞાતા છે, કરતા નથી એ વાત સાચી છે, પણ કરતા નથી તો એનું અકર્તા છે એમ લેવું. અકર્તા ખ્યાલમાં આવતા પરિણામ માત્રમાં કરતા બુદ્ધિ ઉડી જાય છે. પછી અકર્તાનો જ્ઞાતા છું તો એમાં અકર્તામાં એક સ્વભાવ આવે છે, અને જ્ઞાયકનો જ્ઞાતા છું એમાં અનંત સ્વભાવ આવી જાય છે. એટલે કે હું જ્ઞાતા છું એટલે કે જ્ઞાયકનો જ્ઞાતા છું, એટલો ભેદ નીકળી જાય તો અનુભવ થાય. જ્ઞાયકનો જ્ઞાતા છું એ ભેદ નીકળે તો એને અનુભવ સાક્ષાત જ્ઞાયકનો જ્ઞાતા થઈ જાય. બીજો પ્રશ્ન, જ્ઞેયને જાણું છું એમ માનારે શું ભૂલ કરી? એટલે કે પર જ્ઞેયને હું જાણું છું એમ લેવું, જ્ઞેયને જાણું છું, પર જ્ઞેયને જાણું છું એમ માનનારે એવી માન્યતા, માન્યતાનો દોષ છે ને, હું પર જ્ઞેયને જાણનારો છું એમ જો માનું તો તેમાં શું ભૂલ કરી? કે એમાં ઇન્દ્રિય જ્ઞાન ઉભો થયો, એમાં પરની પ્રસિદ્ધિ થઈ પણ એમાં સ્વની પ્રસિદ્ધિ ન થઈ, એમાં જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો, એટલે અજ્ઞાન થઈ ગયું. હું પરને જાણનારો છું એમ માનનારને અજ્ઞાન ઉભું થયું, જ્ઞાન તિરોભૂત થઈ ગયું, આત્માનો અનુભવ નથી એમ માનતા દોષ આવ્યો વિજ્ઞાતનો. એને શાસ્ત્રકાર તો અધ્યસાન પણ કહે છે ને, ભ્રાંતિ પણ કહે છે. બીજું, જ્ઞેય સંબંધીના જ્ઞાનને જાણું છું, તો જ્ઞેય સંબંધીનું જે જ્ઞાન છે એનું નામ જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે. જ્ઞેયને જાણું છું એ સ્થૂળ છે, અને જ્ઞેય સંબંધેનું જ્ઞાન મને જણાય છે એ ઓના અપેક્ષાએ સૂક્ષ્મ છે, છતાં જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. જેમ મીઠાનો સ્વાદ મને આવે છે ખારપનો, પણ શાકના સમજવાનું ખારપ, પણ શાકનો વ્યવચ્છેદ કરીને સીધું ડાયરેક્ટ શાકના અવલંબન લીધા વિના મીઠું ખાવું અને શાકના દ્વારા મીઠાનો સ્વાદ લેવો, એમાં મોટો ભેદ છે. એમ જ્ઞેય સંબંધીના જ્ઞાનને જાણું છું, એટલે કે જ્ઞેય સંબંધેનું જે જ્ઞાન એ ખંડ જ્ઞાન થઈ ગયું, એને જાણે છે. જ્ઞેયના સંબંધે જ્ઞાન ખંડ ખંડ થાય, એટલે જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન એમાં જે અટકે એને પણ આત્માનો અનુભવ થતો નથી. એમ માનનારે શું ભૂલ કરી? વિજ્ઞાતની ભૂલ કરી, શ્રદ્ધાનો જ્ઞાનનો બે દોષ આવી. તેમાં જ્ઞેય સંબંધીના જ્ઞાનને જાણું છું, એટલે જ્ઞાયક આખો રહી ગયો, જ્ઞાયક આખો રહી ગયો, અસ્થિથી વિચારો તો એમાં જ્ઞાયક આખો રહી ગયો. જ્ઞેય સંબંધીનું જે જ્ઞાન એ પણ ખરેખર જ્ઞેય છે, જ્ઞેય સંબંધીનું જ્ઞાન એ પણ જ્ઞેય છે, જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ એ પણ જ્ઞેય છે, જ્ઞેય લુબ્ધ છે. જ્ઞેય એટલે જ્ઞાનનો અંશ જે પરને પ્રસિદ્ધિ કરે છે, પરની સાથે સંબંધ રાખનારો, પરનો સંબંધ તોડ્યો નથી એને, પર સંબંધીનું જ્ઞાન એમ વાપર્યું શબ્દ, માટે એ ભૂલ છે. અને એમ માનનારને શું ગુણ થયો? કે કાંઈ ગુણ નથી થયો, નુકસાન થયું. અમારે એક ગુણ થયો, ગુણ નથી થયો, નુકસાન થયું. શેમાં? જ્ઞેય સંબંધીના જ્ઞાનને જાણું છું એમ માનનારને માનનારે શું ભૂલ કરી? કે આખો જ્ઞાયક જણાય છે એ રહી ગયો અને જ્ઞાયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કર્યો. અને એમ માનનારને શું ગુણ થયો? ગુણ ન થયો પણ નુકસાન થયો, લાભ ન થયો પણ અહિત થઈ ગયો. કેમ કે આખો જ્ઞાયક ભગવાન આત્મા જે જ્ઞાનમાં જણાવવો જોઈએ એને બદલે જ્ઞેય સંબંધીના જ્ઞાનમાં અટકી ગયો, પહેલા બોલમાં જ્ઞેયમાં અટકો, બીજા બોલમાં જ્ઞેય સંબંધના જ્ઞાનમાં અટકો, એ ફળ જ્ઞેયમાં અટકો. એમાં સ્વર્ગ નાયક આત્મા જ્ઞેય થયો નહીં, માટે એને ગુણ ન થયો પણ નુકસાન થયું. ગુણ નો તો પ્રશ્ન જ નથી. એ ઓળંગીને આવે ત્યારે, પણ આમાં તો એ અહીંયા ગુણ ક્યાં થયો? એ તો ભૂલ જ થઈ ગઈ. એમાં એમ નથી કે વાંચી ઓળંગો એટલે થોડો ગુણ થયો એમ ન લેવું. હા, જરાય લેવું નહીં. સીધો આત્મા તરફ ઉપયોગ આવી જવો જોઈએ. ક્યાંય અટકવાનો નથી, નકર આ અટકવાના ઠેકાણા બધાય. એટલો તો લાભ થયો, જ્ઞેયથી વિમુખ થયો, જ્ઞેય સંબંધીના જ્ઞાન ને તો આવ્યો. સમજી ગયા? એ સમજાવવા માટે સ્ટેજ આપે, પણ એ સ્ટેજ બરાબર નથી. એ વ્યવહાર છે બધો. વ્યવહાર દ્વારા નિશ્ચયમાં લઈ જાય. અસદભૂત વ્યવહાર નિષેધ કરી સદભૂત વ્યવહારમાં લાવે, સદભૂત વ્યવહારનો નિષેધ કરી નિશ્ચયમાં લાવે, પણ એ આપણે એમાં જવું નહીં. સમજી ગયા? એ તો બધું અહીંયા અટકવાના ઠેકાણા. ત્રીજું, નાયક સંબંધીના જ્ઞાન ને જાણું છું એમ માનનારે શું ભૂલ કરી? નાયક સંબંધી ના જ્ઞાન ને જાણું છું. હવે નાયક નો સંબંધ તો હજી થયો નથી. નાયક મિથ્યા દ્રષ્ટિ છે આ, બરાબર છે ને? પ્રશ્ન મિથ્યા દ્રષ્ટિ નો છે. તો મિથ્યા દ્રષ્ટિ ને નાયક નો સંબંધ થયો નથી, પણ એમ તર્ક કરી શકાય કે હવે મને જે જ્ઞાન ની મર્યાદા જણાય છે એમાં નાયક જણાય ને એવું મને જ્ઞાન હવે છે.